దిక్కాలాద్యనవచ్ఛిన్నా నంతచిన్మాత్రమూర్తయే స్వానుభూత్యైకసారాయ నమః శాంతాయ తేజసి ముఖం కరోతి వాచాలం అంగుం లంఘయతే యత్కృపాతమహం వందే పరమానందమాధవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం పరమాత్మాని పరమ కృపా జీవના ઉપર જ્યારે થાય ત્યારે સૌથી પ્રથમ શું પ્રાપ્ત થાય આપણા સંતો અને શાસ્ત્રો સર્વસંમતિથી એક વાત કહી બતાવે છે કે પરમાત્માની પરમ કૃપા જ્યારે કોઈ પણ જીવ ઉપર થાય ત્યારે સૌથી પ્રથમ તેને માનવ શરીરની પ્રાપ્તિ થાય સંસારમાં અનેક પ્રકારની યોનિઓ છે માનવેતર યોનિઓ માનવ સિવાયની બીજી ઘણી યોનિઓ છે પરંતુ જ્યારે પરમાત્માની વિશેષ કૃપા થાય જીવોના ઉપર તો માનવ શરીરની પ્રાપ્તિ થાય એટલે શાસ્ત્રકારો કહે પણ છે બડે ભાગો માનુષ તનો પાવા માનુષ તન માનવ શરીર જે પ્રાપ્ત થયું બડે ભાગ સદભાગ્યથી સાંપડ્યું માનવ શરીર જેને તેને પ્રાપ્ત થતું નથી જ્યારે ત્યારે પ્રાપ્ત થતું નથી માનવ શરીર ધારણ કર્યા પછી માનવ તેના મહિમાને સમજે અથવા ના સમજે પરંતુ સદભાગ્યથી પ્રાપ્ત થનારી આ વસ્તુ છે અને એની પાછળ પણ પરમાત્માની વિશેષ કૃપા અથવા કરુણા રહેલી છે કારણ કે આ શરીરની અંદર અનેક પ્રકારની શક્યતાઓ સમાયેલી છે સારી રીતે માનવ વિચારી શકે છે જન્મ વિશે મરણ વિશે જીવનની શક્યતાઓ વિશે અને વિચાર્યા પછીથી તે પ્રમાણે વર્તી પણ શકે બીજી કોઈ યોનિમાં આ રીતે જીવો સ્વતંત્ર રીતે પોતાના જીવનના વિકાસનો વિચાર કરી શકતા નથી અને વિકાસનો વિચાર કર્યા પછી તે પ્રમાણે વર્તી શકતા પણ નથી એટલે કે છે લબ્ધ્વા કથંચિત નર જન્મ દુર્લભમ શંકરાચાર્ય મહારાજ પોતાના વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં લખે છે કથંચિત લબ્ધ્વા નરજન્મ દુર્લભમ નરજન્મ ઘણો દુર્લભ કથંચિત કોઈ રીતે પ્રભુની પરમ કૃપાથી તેને પ્રાપ્ત કરી શકાયો એવી જ રીતે શંકરાચાર્ય મહારાજ પોતાના વિવેક ચૂડામણી નામના ગ્રંથના બીજા શ્લોકમાં લખે છે કે મનુષ્ય શરીર અતિશય દુર્લભ છે જંતુનામ નરજન્મ દુર્લભમતઃ પુષ્ત્વમ તતો વિપ્રતા અસ્માત્ વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વત્વમસ્માદ પરમ આત્માનાત્મ વિવેકત સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિર મુક્તિર્નો શતકોટિ જન્મ સુકૃતૈર પુણ્યૈર્વિના લભ્યતે એ શ્લોકમાં શરૂઆતમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે જંતુનામ નરજન્મ દુર્લભમ જેટલા પણ જંતુઓ જીવો છે તેમની અંદર નરજન્મ માનવ જન્મ પ્રાપ્ત થવો તે અતિશય દુર્લભ વસ્તુ છે સંસારની અંદર, એ પરમાત્માની કૃપા સિવાય થતી નથી. વળી શંકરાચાર્ય મહારાજ ત્રણ દુર્લભ વસ્તુઓને બતાવતા પોતાના ગ્રંથમાં લખે છે, દુર્લભમ ત્રયમેવ તત્ દૈવાનુગ્રહ હેતુકમ. આ ત્રણ વસ્તુ અતિશય દુર્લભ છે અને તે દૈવ પ્રારબ્ધ, તેનો અનુગ્રહ થાય, ઈશ્વરનો અનુગ્રહ થાય તો પ્રાપ્ત થાય. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરૂષ સંશયઃ. એક તો મનુષ્યત્વ, બીજું મુમુક્ષુત્વ, મહાપુરૂષ સંશયઃ, મહાપુરૂષોનો સમાગમ. આ ત્રણ વસ્તુઓ અતિશય દુર્લભ છે. તો સૌથી પ્રથમ પરમાત્માની કૃપા તો તે થઈ જીવોના ઉપર કે મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, પાસપોર્ટ મળી ગયો. પાસપોર્ટ સિવાય પરદેશ જવાતું નથી, આ એક નિયમ છે. મિનિસ્ટર હોય તો એને પણ પાસપોર્ટ તો કઢાવવો જ પડે, અને જલ્દી નીકળી જાય, બીજાને જરા વાર લાગે, પણ તે સિવાય પરદેશ જવાય નહીં. એમ જો આપણે પરદેશ પરમાત્માના દેશમાં જવું હોય, પર એટલે શ્રેષ્ઠ સંસ્કૃતમાં થાય છે, તો પર પરમ પરમાત્માનો જે શ્રેષ્ઠ દેશ છે પરમાત્માના ધામમાં જવું હોય તો પાસપોર્ટ, માનવ શરીર રૂપી પાસપોર્ટ જોઈએ, તે સિવાય કાંઈ થઈ શકે. આ આધાર છે. હવે મારો પાસપોર્ટ પૂરો થવાની તૈયારીમાં છે, એપ્રિલ મહિનામાં પૂરો થશે. 5 વર્ષની મર્યાદા પૂરી થાય એટલે પાસપોર્ટ પૂરો થવાનો જ છે. કેનેડામાં મને કહ્યું, તમારો પાસપોર્ટ પૂરો થાય છે, તમે કહો તો ફરીથી કરાવી દઈએ. એક્સટેન્શન થાય છે પાસપોર્ટ. મેં કહું શું ઉતાવળે છે, હજુ તો એપ્રિલ મહિના સુધી છે જ, પછી ભારતમાં આપણે પાસપોર્ટ એક્સટેન્ડ કરાવીશું, રિન્યુ કરાવીશું, કાંઈ વાંધો નથી, સારી વાત છે, પણ એ કરાવવો પડે. તે સિવાય જઈ ન શકાય, પરદેશ જવું હોય તો ન જઈ શકાય. હજુ ઘણા આમંત્રણો બાકી છે, સ્ટેન્ડિંગ ઇન્વિટેશન્સ પરદેશોના બાકી છે. સાઉથ આફ્રિકાનું આમંત્રણ 3-3 વર્ષથી રાહ જોઈને બેઠું છે, પત્રો પર પત્રો આવ્યા જ પડે છે, ક્યારે આવશો ક્યારે આવશો. હજુ ઇંગ્લેન્ડના ઘણા શહેરો બાકી રહી ગયા છે, જૂના શહેરો, સારા શહેરો છે, જવું જરૂરી છે, પણ પાસપોર્ટ સિવાય ક્યાંય જવાય એમ નથી. એટલે પાસપોર્ટ તો કઢાવવો જ પડવાનો. પરદેશ જવા માટે, પરદેશ પરમાત્માના દેશમાં જવા માટે આ પાસપોર્ટ મનુષ્ય શરીર છે. એટલે કે છે, બહુ જ ભાગ્યથી પરમાત્માની પરમ કૃપાથી આ માનવ શરીર પ્રાપ્ત થઈ ગયું. એક તો મહત્વની વસ્તુ હાથમાં આવી ગઈ. હવે આગળ પર માણસ શું કરશે, આ પાસપોર્ટનો ઉપયોગ કેવી રીતે કરશે ને ક્યાં જશે અથવા નહીં જાય, તેના હાથની વાત છે. એની પાસે તો એક સાધન બહુ જ સારું સબળ આવી ગયું છે. કેટલાક માણસો આ પાસપોર્ટ માનવ શરીરને પ્રાપ્ત કરીને ભક્તિ કરશે, કેટલાક તપ કરશે, યજ્ઞયાગ કરશે, સ્વાધ્યાય કરશે, દાન કરશે, સેવા બીજાની કરશે, કોઈકના અશ્રુ લૂછવાનું કામ કરશે, કોઈ સંતપ્ત હશે તો તેમને છાયા દર્શે, કોઈ પીપાસુ હશે તો પાણી પાશે, કેટલાક કોઈ પાણી પાતું હશે તો પાછું ખૂંચવી પણ લેશે, કેટલાક છાંયડો કોઈ ધરતું હશે તો એ ઝાડને નિકંદન કાઢીને જળ મૂળમાંથી ઉખેડી નાખશે, કેટલાક કોઈને ભોજન આપતું હશે ક્ષુધાર્તને તો જોઈ પણ નહીં શકે, કેટલાક સત્કર્મો કરશે તો કેટલાક સત્કર્મો નહીં કરે, કુકર્મો કરશે. પાસપોર્ટ આવી તો ગયો, હવે એનો ઉપયોગ કેવી રીતે માણસ કરશે તેની સ્વતંત્ર બુદ્ધિશક્તિ પર આધાર રાખે. અને આ એક વસ્તુ એવી છે કે જે વસ્તુ સિવાય આગળ ચલાય એમ નથી. માણસના શરીરમાં બધું જ હોય, શરીર ઘણું સારું હોય પણ મન ન હોય સારું, મન કામ કરતું અટકી જાય. એક માણસ હોસ્પિટલમાં ગયો, એને લઈ જવામાં આવ્યો તો લગભગ 2 મહિના સુધી મન જ કામ ન કરે, કલાશ, સુષુપ્તિ દશામાં, તંદ્રાવસ્થામાં, અચેતાવસ્થામાં એ માણસ હોસ્પિટલમાં પડી જ રહ્યો. પણ ડાક્ટરોએ જોયું કે હજુ જીવન છે, જીવન છે, પણ જે લાઈફ છે, જીવન છે, એ ફંક્શન કરતું નથી. પણ એને સ્મશાનમાં લઈ જવાની વાત ન કરી, કારણ કે હજુ જીવન તો હતું જ, માઇન્ડ ફંક્શન કરતું નહોતું. એટલે મન જ્યાં સુધી કાર્ય ન કરે, સક્રિય ન બને, ત્યાં સુધી જીવનના કાર્યો થઈ શકતા નથી. અને મનની અંદર જે ફંક્શન કરનાર છે તે પાછી બીજી વસ્તુ છે, બુદ્ધિ. આપણી બીજી જ વસ્તુ મનનો જ એક ભાગ છે બુદ્ધિ. આપણું શરીર છે, એક રાષ્ટ્ર છે મોટું, એક દેશ છે, એની અંદર રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રનો પતિ. રાષ્ટ્રપતિ સિવાય રાજ્ય ચાલતું નથી. કોન્સ્ટિટ્યુશનલ હેડ જોઈએ, નામનો પણ જોઈએ, તે સિવાય તો કોઈ રાજ્ય ચાલવાનું જ નહીં. પછી એને તમે ક્વીન એલિઝાબેથ તરીકે, રાણી તરીકેની સંજ્ઞા આપો કે પછી રાષ્ટ્રપતિ કહો અથવા પ્રેસિડેન્ટ કહો, કંઈક પણ કહો, કે રાજા જૂના જમાના પ્રમાણે, હજુ પણ ક્યાંક હોય તો રાજાનું નામ આપો, પણ કોઈ કેવું જોઈએ છે, સર્વોપરી ઓથોરિટી એ હોય તો જ રાજ્ય આગળ ચાલશે. પણ આપણે ત્યાં જે રાષ્ટ્રપતિ છે ને ભારતમાં, એ તો કોન્સ્ટિટ્યુશનલ હેડ જ છે, તેને કોઈ નીતિ નક્કી કરવાની નથી. એને તો બહુ તો સહી કરવાની છે, સિગ્નેચર જ કરવાની, ઈચ્છા હોય કે ના હોય, પણ બને ત્યાં સુધી સહી કરે જ તેવા જ રાષ્ટ્રપતિને બને ત્યાં સુધી રાખવામાં આવે છે. રૂલિંગ પાર્ટીને વિશ્વાસ હોય છે કે આ મત્તુ મારવામાં વાંધો લાવશે તો જ રાખવાનું, બહુ ઉપાધિ થઈ જાય, જેવું સમજી ગયા. બને ત્યાં સુધી તેવા જ માણસોને પાર્ટી ચૂંટે છે. એટલે રાષ્ટ્રપતિ દેશનો પ્રતિનિધિ બનવાને બદલે પાર્ટીનો પ્રતિનિધિ થાય છે. આ બહુ ખરાબ શિરસ્તો ચાલે છે દેશોમાં. ખરેખર એમ હોવું જોઈએ કે રાષ્ટ્રપતિ રાજ્યનો પ્રતિનિધિ બને, પાર્ટીનો નહીં. એટલે તે પાર્ટીનો પ્રતિનિધિ જે રાષ્ટ્રપતિ હોય છે, તે ખાલી રાષ્ટ્રપતિ ભવનમાં બેસે, બહુ તો ફરવા નીકળે. પાર્લામેન્ટની બેઠકો સંયુક્ત થવાની હોય ત્યારે એ મજાની બગીમાં બેસીને ઘોડાગાડી ઘોડાઓ જોડેલા હોય તો ફરતો જાય, અને તૈયાર કરેલું ભાષણ વાંચી. નવું આમાં કંઈ કરવાનું એને નહીં. હજુ અંગ્રેજોના ઠઠારાઓ 32 વર્ષ પછી પણ ભારત છોડી શક્યું નથી, આઝાદ થયા પછી. એના એ જ ઘોડા ને એની એ જ બગી ને એ જ રીતે જવાનું ત્યાં પાર્લામેન્ટમાં. પગે ચાલીને હજુ કોઈ રાષ્ટ્રપતિ જવા તૈયાર થતો નથી. હવે આ ઠઠારા શું કામ? ગરીબ દેશ છે, સાદાઈથી ચાલો. વાતો સાદાઈની થાય છે પણ સાદાઈનો અમલ હજુ થતો. હવે આ રાષ્ટ્રપતિને બીજું કાંઈ જ કરવાનું નહીં. પોલિસી કોણ બનાવે છે? પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર પોલિસી બનાવે. હવે રૂપિયાનું અવમૂલ્યન, ડિવેલ્યુએશન કરવું કે ના કરવું કોણ નક્કી કરે છે? વડાપ્રધાન નક્કી કરે, પ્રાઇમ મિનિસ્ટર. પોલિસી આ બધી કહેવાય છે, પરદેશની અને દેશની નીતિ રીતિ પ્રાઇમ મિનિસ્ટર નક્કી કરે. પ્રાઇમ મિનિસ્ટરની આંખ નીચે શું છે? મિનિસ્ટર્સ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે, માં ડેપ્યુટી મિનિસ્ટર્સ પણ હોય છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ પણ હોય છે, આ બધા મિનિસ્ટર્સ છે, કેબિનેટ મિનિસ્ટર્સ પણ છે. એ રીતે આખું રાજ્ય ચાલે. એવી રીતે આપણું આ માનવ શરીર છે તો એમાં રાષ્ટ્રપતિ છે, આત્મા રાષ્ટ્રપતિ છે. એને કરવાનું છે કાંઈ? ગીતા તો ના પાડે છે, નૈવ કુર્વન નકારયન, ગીતા કે છે. એ કરતો પણ નથી, કરાવતો પણ નથી સીધી રીતે, પણ એનું મિયર પ્રેઝન્સ, હાજરી જ બધા જ મિનિસ્ટર્સ કામ કરતા થઈ ગયા. જેમ સ્કૂલ હોય ને એમાં પ્રિન્સિપલ સાહેબ આવ્યા હોય તો બધા જાણે કે ઓફિસમાં બેઠા છે સાહેબ, એટલે બધા જ શિક્ષકો કામ કરવા માંડે, વિદ્યાર્થીઓ કામ કરવા માંડે, અને જો જાણે કે સાહેબ આજે નથી આવ્યા. હવે પ્રિન્સિપલ કેવલ બેઠા છે એટલું જ જાણે છે માણસ, બીજું પ્રિન્સિપલ કંઈ ન કરતા, કોઈ પીરિયડ ન લેતા હોય, પણ છે છે એટલે ઓ કેટલો બધો પ્રભાવ પડ્યો. તો એવી રીતે આ આત્મા કંઈ જ કરતો નથી, બેસી જ રહ્યો છે આ રાષ્ટ્રપતિ ભવનમાં, અને છતાં પણ એને રીતે આંખ જોવાનું કામ, કાન સાંભળવાનું કામ, મોઢું બોલવાનું કામ, મન મનન કરવાનું કામ, ચિંતન કરવાનું કામ, નિધિધ્યાસન કરવાનું કામ, બુદ્ધિ નિર્ણય કરવાનું કામ, આત્મગલન ચલન કરવાનું કામ કરે છે. હવે આ પોલિસી કોણ નક્કી કરશે? પ્રાઇમ મિનિસ્ટર. માઇન્ડ મન છે તે પ્રાઇમ મિનિસ્ટર. આમાં નક્કી બધી પોલિસી મન કરે. મનૈવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો, બંધન અને મોક્ષનું કારણ હે માતા દેવહૂતિ મહર્ષિ કપિલ ભાગવતના 3જા સ્કંદમાં કહે છે કે મન જ છે શાંતિ ને અશાંતિનું, સર્વ પ્રકારના સુખ અને દુઃખનું બંધન અને મોક્ષનું જો કોઈ કારણ હોય તો તે મન, મનને લીધે જ આ બધું થાય. મન મેઇન પોલિસી મેકર, પ્રાઇમ મિનિસ્ટર, રાષ્ટ્રપતિ તો મત્તુ મારે તે છે. એટલે માઇન્ડ પર બધો આધાર, અને મનની અંદર પણ એક એવી વસ્તુ બેઠી છે, મનનું જે એક અવિભાજ્ય અંગ બનીને કે જે બધી જ ડિસિશન્સ બધા જ લે, તેને બુદ્ધિ આપણે કહીએ છીએ. ઇન્ટેલેક્ટ, માઇન્ડની અંદર જ ઇન્ટેલેક્ટ. હવે તે રાઈટ હોય કે રોંગ હોય એના પર બધો આધાર છે, પણ તે છે. અને પછી આ મિનિસ્ટર્સ બધા, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, સ્ટેટ મિનિસ્ટર્સ, કેબિનેટ મિનિસ્ટર્સ, આ ફંક્શન કરે આખી મિનિસ્ટ્રી, પ્રધાનમંડળ કામ કરે આપણા શરીરની અંદર. પણ એમને બરાબર કામ કરતું સક્રિય કોઈ રાખતું હોય તો તે મન, અને એની પાછળ, મનની પાછળ આત્માની સત્તા. આત્મા ના હોય તો કશું જ નહીં, મિનિસ્ટ્રી આખી ઠપ થઈ. બોલો, એના પર બધો આધાર છે. તો શાસ્ત્રો કે છે કે સૌથી પ્રથમ કૃપા તો પરમાત્માની તે થઈ કે મનુષ્ય શરીર પ્રાપ્ત થઈ, અને પછી બીજી કૃપા પરમાત્માની કઈ? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જે માનવો મને ભજે છે, મારો આધાર લે છે, મારી શરણાગતિનો સ્વીકાર કરે છે, તેવા મારું ભજન કરનારા, મારું શરણ લેનારા, મારી ભક્તિ કરનારા, આરાધના કરનારા જે પુરુષો છે, તે પુરુષોને હું કૃપા જયારે કરું છું, તેમના પર અનુગ્રહનો વરસાદ વરસાવું વિશેષ રીતે, તો શું આપું છું? ભગવાન કહે છે કે એવી વસ્તુ આપું છું કે જે વસ્તુની કિંમત હીરા માણેક મોતીથી પણ કરાય નહીં, કરોડો ને અબજો ડોલર પણ એની સામે રાખી શકાય નહીં, એની કિંમત થઈ શકે જ નહીં. બોલો, કરોડો ને અબજો ડોલર પણ રાખી શકાય નહીં. રવીન્દ્રનાથ ટાગોરે એક ગીત લખ્યું છે, બહુ સુંદર ગીત લખ્યું છે, કે પ્રાચીન કાળની આ કથા જ છે, પણ ટાગોરે આવી કેટલીય કથાઓને પોતાના કાવ્યોમાં વણી લીધી અંગ્રેજીમાં, અને તે વેસ્ટર્ન વર્લ્ડ, પશ્ચિમી દુનિયાની સામે રાખી હતી. તે લોકોને સારું લાગતું હતું કે ભારત વર્ષમાં આવું છે. હતું તો મૂળ આપણા પ્રાચીન કાળની ગાથાઓમાં આ વાત આવે છે. એમાં એવું આવે છે કે એક ભક્ત છે, અને તે ભક્ત એક સદગુરુની પાસે જાય છે, મહાન યોગી પુરુષ છે, એકાંતમાં રહેલા. ત્યાં જઈને કહે છે કે પ્રભુ, મને તમે એવું કંઈક આપી દો કે જેથી મારા જન્મો જન્મની દરિદ્રતા દૂર થઈ જાય, હું એકદમ વૈભવી ઐશ્વર્યશાળી બની જાઉં, ધનવાન થઈ જાઉં, બસ પછી મારે કોઈની સામે તાકવું ન પડે, કાંઈ માગવું ન પડે, કાંઈ જ કરવું ન પડે. તો તે યોગીએ બે ત્રણ મિનિટ વિચાર કરીને પછી કહ્યું કે જા, આ જે સામે જળાશય છે, એ જળાશયમાં, સરોવરમાં તું હાથ નાખીશ એટલે તારા હાથમાં જે આવે તે લઈને આવતો રહેજે. એટલે માણસ ગયો અને જળાશયમાં હાથ નાખ્યો, તો હાથ નાખતાની સાથે જ એને એક રત્નની પ્રાપ્તિ થઈ ગઈ. બહુ નવાઈ લાગી કે આ સરોવરની અંદર રત્ન ક્યાંથી આવ્યું, મારે તો હવે બહુ સરસ થઈ ગયું. એટલે લઈ જઈને રત્ન પેલા યોગીના હાથમાં મૂક્યું કે પ્રભુ, તમારી બહુ કૃપા, રત્ન મને મળ્યું. એટલે યોગીએ તે રત્નને જોયું, જોઈને પછી જોરથી ઘા કર્યો રત્નનો, તે પાછું સરોવરમાં જઈને પડ્યું. હવે પેલા ભાઈને કહ્યું કે તારું રત્ન તો ગયું, એને બહુ દુઃખી થઈ ગયું, માંડ માંડ મળેલું રત્ન સરોવરના પાણીમાં પાછું યોગીએ નાખી દીધું, ને ગુસ્સો પણ થઈ ગયો, પણ શું કરે. તો કે જા પાછો જા, હાથ નાખીને તને જે મળે તે લઈને આવજે. પાછો એણે જઈને હાથ નાખ્યો તો એકને બદલે બે રત્નો હાથમાં આવે, તે લઈને પાછો હસતો હસતો આવ્યો કે હવે તમે નાખી ના દેતા, નાખી દેવો તો એક નાખી દેજો, બીજું રહેવા દેજો મારી પાસે. યોગીએ પાછા બે રત્નો લીધા અને બંને રત્નોને એ જ રીતે સરોવરમાં નાખી દીધા. બહુ નવાઈ લાગી પેલાને, પણ પ્રભુની પરમ કૃપા એના પર હશે, પૂર્વના સારા સંસ્કારો એના હશે. એટલે જયારે ત્રીજી વાર ગુરુએ પૂછ્યું કે બેટા હવે શું કરવું છે, હજુ ફરીવાર તારે જવું છે તળાવમાં, ત્યાં તો કશું નથી પથ્થર ને માટી સિવાય, પણ મારી કૃપાથી આવા અનેક રત્નો એમાંથી નીકળી શકે છે. તો કે પ્રભુ, આટલા બધા રત્નો આમાંથી તમે મેળા કાઢી શકો અને છતાં પણ તમે રત્નની મમતા વગર બેસો છો, તો પછી હવે મારે રત્ન જોઈતા નથી, હવે તો મને એવી શક્તિ આપો તમારા જેવી કે હું રત્ન વગર રહી શકું અથવા રત્નને અગણી નગણ્ય માની શકું. ત્યારે ગુરુએ કહ્યું કે તે શક્તિ તો રત્નોના રત્ન પારસમણી જેવા જે પરમાત્મા છે તેમની ભક્તિ અને પ્રીતિ કરવાથી જ પ્રાપ્ત થાય. પરમાત્મા સૌથી મહાન રત્ન છે સંસારના, અને એ રત્નની પ્રાપ્તિ જે કરી લે છે એને પછી દુનિયાના નાના રત્નો મોટા રત્નોને મેળવવાની મનીષા રહેતી નથી. આ રત્નને તો પ્રાપ્ત કર એવી મારી ઈચ્છા હતી, એટલા માટે મેં આ સ્થૂળ રત્નોને સરોવરમાં નાખી દીધા. હવે તું નિત્ય નિરંતર મારી પાસે આવતો રહેજે તો ધીરે ધીરે તને એવી શક્તિ પ્રાપ્ત થશે કે સ્થૂળ વૈભવ અથવા ઐશ્વર્ય તને કોઈ પણ પ્રકારે આકર્ષી શકશે. કયા પણ થઈ ગઈ શિષ્ય, બહુ સારું કાવ્ય ટાગોરે લખેલું છે, ઘણું સારું કાવ્ય છે. તો આ પરમાત્માની કૃપા છે કે માનવના ઉપર જ્યારે પરમાત્મા કૃપા કરે તેને બીજી કઈ વસ્તુ આપે છે, એવો યોગ આપે છે. ભગવાન પોતે કહે છે એવો યોગ હું આપું છું મારા ભક્તને શરણાગત જીવને. મનુષ્ય શરીર તો આપ્યું, પણ હવે એને એવો યોગ, બુદ્ધિનો યોગ આપું છું કે જે દ્વારા એ પોતાના જીવનના વિકાસની યોજનાઓને બનાવે છે અને એ યોજનાઓ દ્વારા છેવટે મારો સંયોગ સાધી લે છે, મારી પાસે આવે છે. જેમ નળ અને નીલે સેતુનું નિર્માણ કર્યું, તો સેતુનું નિર્માણ કર્યા પછીથી શ્રી રામ અને તેમની સેના સેતુ પરથી પસાર થઈ સમુદ્રને બીજે કાંઠે જઈ અને પડાવ નાખ્યો એમણે, અને પછી અશોક વાટિકામાં રહેનારી સીતાને શ્રીરામે પ્રાપ્ત કરી લીધી, પુનઃપ્રાપ્તિ કરી. એવી રીતે આ બુદ્ધિનો યોગ છે એવો કે જે દ્વારા માનવ પરમાત્માની પાસે પહોંચી શકે, પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર સાધી શકે અને જીવનને ધન્ય બનાવી શકે. ભગવાન કહે છે આ વસ્તુ હું આપું છું, અને તે બહુ ઓછા માણસોને આપું છું, ઘણા ઓછા માણસોને આપું છું. આ મારી અનુકંપા છે, પ્રભુ કે છે, આ મારી દયા છે. તેષામેવાનુકંપાર્થમ, શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે તેષામ એવ અનુકંપાર્થમ, એવા ભક્તોની ઉપર અનુકંપા કરવાને માટે. અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાન દીપેન ભાસ્વતા, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામુપયાંતિ તે. એ જે સતત રીતે મારું સ્મરણ કરનારા, શરણ લેનારા, મને ભજનારા જે ભક્તો અથવા ઉપાસકો છે તેમના ઉપર કૃપાનો વરસાદ વરસાવવાને માટે હું બુદ્ધિયોગ તેમને આપું છું કે જે બુદ્ધિયોગ દ્વારા તે મારી પ્રાપ્તિ કરી લે. સંસારમાં આવીને મનુષ્ય સ્વરૂપી પાસપોર્ટનો ઉપયોગ કરી પુરુષાર્થના પ્લેનમાં બેસી અને પછી પરમધામમાં, પરમાત્માના ધામમાં જઈ શકે, પરમાત્માની પાસે પહોંચી શકે એવો બુદ્ધિનો યોગ આપું છું. ભગવાન એવું નથી કહેતા કે બુદ્ધિ આપું છું, બુદ્ધિ બહુ મોટી વાત નથી. બુદ્ધિ તો ઘણાયમાં હોય છે. રાવણમાં કેટલી બુદ્ધિ બોલો, કેવું સરસ પ્લેનિંગ રાવણે કરેલું. મારીજની પાસે ગયો અને મારીજને કહ્યું તારે સુવર્ણ મૃગ થઈ જવાનું, પંચવટીમાં જવાનું, ત્યાં આગળ તારે સીતાનું આકર્ષણ કરવાનું, રામનું આકર્ષણ કરવાનું, અને પછી જયારે રામ તૈયાર થઈ જાય તને મારવાને માટે અથવા તો હસ્તગત કરવાને માટે, તો તારે જેટલા પણ દૂર જવાય તેટલું વનમાં ચાલ્યા જવાનું, અને પછી છેવટે બાણ મારે રામ મરી જવાનું, વાંધો નથી, પણ તે વખતે લક્ષ્મણને પાછો ખેંચી લાવવાનો તારે પંચવટીમાંથી, મારું કામ સરળ કરવાને માટે. તો લક્ષ્મણ જયારે પછીથી હા રામ હા લક્ષ્મણ એવું તો બોલીશ, લક્ષ્મણના શબ્દોને જોરથી બોલીશ તો રહી શકશે નહીં, સીતા એને રહેવા નહીં દે ત્યાં આગળ, રામનું જીવન ભયમાં છે એમ માનશે, અને લક્ષ્મણ પછી તારી પાછળ આવશે, અને જયારે લક્ષ્મણ તારી પાછળ આવશે રામ પણ ત્યાં હશે, આશ્રમમાં સીતા એકલી પડશે, ત્યારે હું અહાલેખ કરીને પહોંચી જઈશ ત્યાં. ભગવતી ભિક્ષાન દેહી, ભિક્ષા આપો, અને સીતા ભિક્ષા આપવા આવશે. હું કહીશ કે મારો નિયમ છે કે હું ગૃહસ્થીઓના ઘરમાં જતો નથી, બહારથી ભિક્ષા લઉં છું. બહાર આવીને સીતા ભિક્ષા આપશે તે અવસરનો સદુપયોગ કરીને, લાભ લઈને, એના હાથને પકડીને તરત જ હું પુષ્પક વિમાન મારું એક બાજુ રાખ્યું હશે એની અંદર બેસાડી દઈશ. બોલાશ અત્યુતમ કેશવમ રામ નારાયણ. કેટલું પ્લેનિંગ કરો, આપણે તો આવું પ્લેનિંગ કરી ના શકીએ. ગજબનું પ્લેનિંગ, કેટલી બધી બુદ્ધિ કહેવાય, ગજબની બુદ્ધિ કહેવાય. પણ બુદ્ધિનો સદુપયોગ ન કહેવાય, દુરુપયોગ કહેવાય. બુદ્ધિ તો માણસમાં હોય છે, ચોર લોકોમાં, લફંગા લોકોમાં, શઠ લોકોમાં, ખૂન કરનારા લોકોમાં ઘણી બુદ્ધિ હોય. બુદ્ધિ વગર કંઈ કામો થતા નથી, બુદ્ધિ તો હોય જ. પરંતુ તે બુદ્ધિનો સદુપયોગ કરીને પરમાત્માની પાસે પહોંચનારા, પરમધામ પરમાત્માનું છે તેમાં જનારા, અથવા બીજાનું કલ્યાણ કરનારા પુરુષો તો ગણ્યા ગાંઠ્યા. આ વસ્તુ દુર્લભ. જે માનવ શરીર દુર્લભ, એ માનવ શરીર દ્વારા બુદ્ધિનો, બુદ્ધિની પ્રાપ્તિ થયા પછી તેનો સદુપયોગ કરીને પરમાત્માની પાસે પહોંચવાનું પણ દુર્લભ. સુત દારારુ લક્ષ્મી પાપી કો ભી હો સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ દોઈ. સંત સમાગમ હરી કથા દુર્લભ છે. જે દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય તે બહુ દુર્લભ છે. બુદ્ધિ તો છે માણસની પાસે, રાવણની પાસે બુદ્ધિ છે, પણ બુદ્ધિનો સદુપયોગ તે કરી શકે. એને ઘણું ઘણું કહેવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું, અનેક રીતે સમજાવવામાં આવ્યો, ઉપયોગ કરી શકે. રાવણને મંદોદરીએ મારીચે પણ બહુ સમજાવ્યું પહેલા જ કે આ વાત બહુ ખરાબ કહી. સંસારમાં જો સૌથી ખરાબ વસ્તુ હોય દુઃખના કારણરૂપ તો તે બે જ છે, પરધન અને પરસ્ત્રી. આની મમતા નહીં કર. સામ્રાજ્યોનો નાશ થઈ ગયો છે આને લીધે. આ વસ્તુ બહુ ખરાબ. તું પંડિત છે, શિવ ભક્ત છે અને આવું, અને એમાં વળી પાછો તું મને પ્રેરણા આપે છે, મારાથી આ કામ નહીં થાય. પણ રાવણ માન્યો નહીં. એણે નક્કી જ કરેલું કે સીતાનું હરણ કરવું જ છે. મારી છે કોઈ મારાથી આ કામ નહીં થાય તો કે મરવા તૈયાર થતો. પછી તલવાર તાણી રાવણે, તલવાર તાણી એટલે મારી જ ના પગ ઢીલા થઈ ગયા. પ્રલોભન આવી ગયું, ભય આવી ગયું. એને થયું કે રાવણના હાથે મરીશ, જરૂર મરવું જ પડશે. જો તૈયાર નહીં તો રાવણ મારી નાખશે. એના કરતા રામના બાણથી ભલે ને મરું, મરવાનું તો છે જ નહીં. મારી જેટલો નિર્બળ કહેવાય, મારી જ નિર્બળ. રામાયણમાં નિર્બળ પાત્રો પણ બતાવ્યા. જો મારી જનું મનોબળ નબળું ન હોત તો તલવારને જોઈને પણ એ ડરત ન. એ રાવણને કહે કે મરવાનું તો એક જ વાત છે ને, પણ આ કુકર્મમાં હું સામેલ નહીં થઈ શકું. તારે જેમ કરું એમ કર, બીજા જેને બનાવું એને સુવર્ણમૃગ બનાવ, પણ હું બનવા તૈયાર નહીં થઈ. મને એટલો સંતોષ તો રહેશે કે કુકર્મમાં મેં સાથ આપ્યો નથી. તો રામાયણનો પ્રભાવ જુદો જ હોત. રાવણની તલવાર મ્યાનમાં જઈ ગઈ હોત, રાવણ મારી ન શકત. અને રાવણ કે ફરી વિચાર કરજે, અઠવાડિયા પછી આવીશ. રામાયણનો પ્રભાવ જુદો. તે જ રાવણ અશોક વાટિકામાં સીતાની પાસે ગયો, જઈને સીતાને ધમકી આપી, ભય બતાવ્યો, પ્રલોભનો બતાવ્યા, અને છતાં પણ સીતા ડગી. રાવણે કહ્યું કે તું તૈયાર થા તો મંદોદરીની જગ્યાએ તને પટરાણી બનાવીને મારા રાજા પ્રસાદમાં રાખીશ. છતાં સીતા તૈયાર થઈ, કંઈ જ બોલી. ત્યારે રાવણે તે જ તલવાર કાઢી, જે તલવાર મારી જ ને બતાવી હતી તે જ તલવાર કાઢી. છતાં સીતા શ્વાસ કે તલવાર મારા શરીરનો નાશ કરી શકે, તલવાર મારા આત્માનો નાશ નહીં કરી શકે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતી મા. અગ્નિ બાળી નહીં શકે આત્માને, પવન સૂકવી નહીં શકે, શસ્ત્રો એને છિન્ન ભિન્ન નહીં કરી શકે, છેદી નહીં શકે. હું તલવારથી ડરતી નથી. રામ મારી રક્ષા કરે છે, એ રક્ષા કરે છે ત્યાં સુધી મને મરણનો ભય નથી. તો છેવટે તે તલવારને રાવણે મ્યાનમાં પાછી મૂકી દીધી અને સીતાને કહ્યું કે એક મહિના પછી આવીશ, ફરી વિચાર કરજે. ચાલો, જે તલવારે મારીચને ભયભીત કરી દીધો તે તલવારે સીતાને નિર્ભય જ રાખી. કારણ કે બંનેની નિષ્ઠામાં ફેરો, બંનેની શ્રદ્ધામાં ફેરો. પ્રલોભનો માણસોને પ્રલોભિત કરે છે કારણ કે તેમના મનોબળો નબળા છે. મારા પ્રવચનોમાં એકવાર એક જજ સાહેબ આવતા હતા. અમારું મસૂરી તો હિમાલયમાં એવું સ્થળ છે જ્યાં અમે રહીએ છીએ કે ભારત વર્ષની જુદી જુદી વ્યક્તિઓ આવે. હિલ કેન્દ્ર છે ને, હિલ સ્ટેશન, આમાં ખાવાનું સ્થળ, ટુરિસ્ટ સેન્ટર સારામાં સારું ગણાય એટલે આવે. તો એક જજ સાહેબ આવતા, એવી રીતે આવે કે પ્રવચન સાંભળીને ક્યારે વહેલા જતા રહે કોઈને ખબર ન પડે, અને આવે મોડા, અને સાંભળવા માટે શ્રોતાઓની ખુરશીઓ રાખી હોય ત્યાં છેલ્લી ખુરશી પર એકલા બેસે, કોઈને ખબર ના પડે, પાંચ મિનિટ સાત મિનિટ મોડા જ આવે એટલે કોઈનું ધ્યાન ન ખેંચાય, અને પ્રવચન જ્યાં પૂરું થયું અને શાંતિ પાઠ શરૂ થયો તે ચાલે. દેહરાદૂનની હાઈકોર્ટના મુખ્ય જજ, પણ મસૂરીમાં તેને કેટલાક કેસો ચલાવવા પડે, પંદર દિવસે અમુક દિવસે લોકો ફાળવે હિલ સ્ટેશન માટે, એટલે ત્યાં આવે, તે અવસરનો લાભ લઈને પ્રવચનોમાં પણ આવે, તેટલો તેને રસ એટલે આવે. એક દિવસ મને એક ભાઈએ કહ્યું કે આ જજ સાહેબ તમારા પ્રવચનોમાં આવે છે. લોકો ઘણા જજો તો આવે છે ભાઈ, બીજા ઘણા જજો આવતા હતા, રિટાયર્ડ જજો પણ ત્યારે તા મસૂરી તો આવતા, કેટલાય વાઇસ ચેન્સેલરો રિટાયર્ડ આવતા, ભારતની રેલવે બોર્ડના મેમ્બરો પણ આવતા રિટાયર્ડ, આવે છે, આવે આવે, એમાં શું, સારી વાત છે, જજ આવે તો સારું, એમના સંસ્કાર સારા ગણાય, બહુ સારી વાત. તો કે ના, તમારો પરિચય આજે કરાવવો છે. લોકો મારે પરિચય કરવાની ઈચ્છા નથી, તમે એમને સંકોચમાં ન નાખતા. તો કે ના, હું લાવીશ એમને. એટલે પ્રવચન પૂરું થયું અને હું બહાર નીકળ્યો ને, એટલે એમણે ઉભા રાખ્યા જજને મારી પાસે લાયા યોગેશ્વરજી. મને કે હું તમારા પ્રવચનોથી બહુ જ પ્રભાવિત થયો છું, એટલે જયારે જયારે મસૂરી આવું ત્યારે કોઈ પણ તક ચૂકતો નથી, કેસના કાગળિયા બાકી હોય તે પણ રાત્રે કરું છું, પણ આ દોઢ કલાક ખાલી રાખું છું, સાંજના છ થી સાત પ્રવચનનો ટાઈમ નિશ્ચિત, સાડા સાત સુધી માણસ ઘેર જઈ શકે પગે ચાલીને, તો આ દોઢ કલાક રાખું જ છું. બહુ સારું, તમને પ્રવચનથી કાંઈ મદદ મળે? ઘણી મદદ કે મને મળે છે, બહુ મદદ મળે છે, મને નૈતિક બળ મળે છે. નૈતિક બળ તો કે અમારે નૈતિક બળની બહુ જરૂર પડે, અમારું કામ એવું કે એમાં નૈતિક બળની બહુ જરૂર પડે. અને એમાં પછી એને એક કિસ્સો મને કહ્યો, ભલે કે એકવાર મારી પાસે એક એવો કેસ આવ્યો, અતિશય શ્રીમંત વેપારીનો, તેણે ખૂન કરાવ્યું, મારી કોર્ટમાં પુરવાર થઈ ગયું, બધા જ પુરાવાઓ આવી ગયા, હવે માણસને થયું કે આ જજ સાહેબ છે તો મારી વિરુદ્ધમાં ફેસલો આપશે, એટલે મારી પાસે આવ્યો, મારી પાસે બંગલે આવીને કહ્યું કે સાહેબ મારી વિરુદ્ધમાં ફેસલો ના આપતા, લો. એમ કરીને એક લાખ રૂપિયાનો ચેક મૂક્યો. જજે કહ્યું કે એક લાખ રૂપિયાનો ચેક મેં જોયો, હાથમાં જોયો, અને પછી એને કહ્યું કે આ કાગળ લઈ અને બંગલાની બહાર જાઓ. હું એવા જજમાનો નથી કે જે લક્ષ્મી દેખીને ચડે. હું જ્યારે ખુરશી પર બેસું છું ત્યારે પ્રભુએ મને બુદ્ધિ આપી છે, અનુમાન શક્તિ આપી છે, તેનો આધાર લઈ અને જે કરવાનું હોય તે કરું છું. પૈસાનું પ્રલોભન મને પ્રભાવિત કરી શકું, કોઈની ધાક ધમકી કે દબાણ મેં પણ ઉગસતો નથી, માટે આવ્યા છો તો ભલે, હવે ફરી ના આવતા. એટલે પેલા માણસે બીજો એક ચેક સાથે જ રાખેલો, એક લાખનો બીજો, એટલે બે ચેક બે લાખના મૂક્યા. એટલે આ માણસે તરત જ દરવાજા ઉપર જે ચોકીદાર રહેતો હતો એને બોલાવ્યો કે અમને જરા રસ્તો દરવાજો બતાવો, ફરી આવશો. એ ચોકીદારને કહ્યા વગર એમને બેસી ગયા ગમે તેમ કરીને, અંદર ને તો અંદર આવવાનું બહુ અઘરું હતું. અને જે રીતનો ચુકાદો એને આપવાનો હતો એ રીતનો ચુકાદો એમણે આપ્યો જયારે, ત્યારે એને એના ઉપર ધમકીનો સંદેશો મોકલ્યા માણસે કે તમે પંદર દિવસમાં જીવતા નહીં હો. હું ડરતો નથી, મને જીવાડવા કે મારવાનું કામ કોઈ માણસના હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. તો કે વાતને તો આજે ત્રણ વર્ષ થઈ ગયા છે, હું જીવતો છું, ફરું છું, આવું છું, કેટલાય ચુકાદાઓ મેં આપ્યા, જે મને યોગ્ય લાગે તે આપું છું. તો બહુ સારું જજ સાહેબ, તમારા જેવા જજોની ભારતને બહુ જરૂર. આજે તો આખી જ્યુડિશિયરી આખી કમિટેડ થઈ ગઈ, કમિટેડ મોટે ભાગે થઈ ગઈ ભારતની અંદર. અને એવા જ જજોને સુપ્રીમ કોર્ટમાં રાખવામાં આવે ચીફ તરીકે કે બીજા તરીકે, અથવા સ્ટેટ્સમાં રાખવામાં આવે જે પાર્ટીની પાછળ ચાલે. જજો પાર્ટીની પાછળ ચાલે તો પાર્ટીઓ તો બદલાયા કરવાની, બે વર્ષે પાંચ વર્ષે તો જજો પણ બદલાયા કરે શું. પણ હજુ પણ ભારતમાં એવા સ્વતંત્ર મિજાજના જજો છે નથી એમને, કટોકટીના વખતે પણ હતા અને અત્યારે પણ છે, કે જે સ્વતંત્ર નિર્ણયો આપે છે કોઈ પણ રૂલિંગ પાર્ટીની શહેમાં તણાયા વગર, ત્યાં સુધી ભારતનું ન્યાયતંત્ર સલામત છે, સુરક્ષિત. એવા જજો થોડા છે પણ છે, એમાંના એક આ જજ બહુ સારું કહેવાય, બહુ પ્રસિદ્ધ જજ છે એટલે નામ હું નથી આપતો. ભારતમાં પ્રસિદ્ધ ગણાય છે આજે જજ. ધીરે ધીરે પછી આગળ ચાલ્યા ગયા, આવા જજો આગળ ચાલ્યા જાય છે, મેરિટ પર આગળ ચાલ્યા જાય છે, ફેર દિલ્હી સુધી પહોંચી જાય છે, એટલે હું નામ નથી આપતો. લોકો ઘણું સારું જજ સાહેબ તમને આ ભાવના, મને જોઈને બહુ આનંદ થાય છે, તો કે તમારા પ્રવચનમાં મને બળ મળે છે, નૈતિકતાને વળગી રહેવાનું બળ મળે છે, એટલે હું કોઈ પણ અવસર ખોટો નહીં. હું મસૂરીના કેસીસ રાખું જ છું, 15 દિવસે એક બે વાર રાખું જ, કે જેથી આવું અને પૂરો કલાક હું તમને સાંભળું છું ગમે તે મારે કામ હોય તો. અને મારા જે સહપાઠીઓ છે એમને ભલામણ કરું છું કે યોગેશ્વરજીને સાંભળવા માટે પણ મસૂરી જવા જેવું છે. બહુ સારું કહેવાય, તમારા સંસ્કારો બહુ સારા. તો બુદ્ધિ યોગ છે, માણસને પૈસો પ્રભાવિત ન કરી શકે, માણસને સત્તા પ્રભાવિત ન કરી શકે, તલવાર ડરાવી ન શકે, ડગાવી ન શકે, એવા માણસો જોઈએ. સિદ્ધાંત, નિષ્ઠા, આદર્શ એને જ વળગે તો પછી એ રાષ્ટ્ર બેઠું થઈ શકે. રાવણમાં ઘણી બુદ્ધિ હતી પરંતુ બુદ્ધિનો યોગ નહોતો, એ બુદ્ધિ પ્રભુ તરફ લઈ જનારી નહોતી. ભગવાન તો કે છે હું બુદ્ધિ આપતો નથી, કૃપા કરું છું તેના પર બુદ્ધિ યોગનો વરસાદ વરસાવો. એને બુદ્ધિનો યોગ, બુદ્ધિ એક સાધન બની જાય છે પ્રભુ તરફ લઈ જનારું. એ બુદ્ધિ યોગ કેવો હોય તો ભગવાન સ્વયં ગીતામાં કહે છે, યેન મામ ઉપયાંતિ, યેન, જે બુદ્ધિ દ્વારા મામ ઉપયાંતિ, મારી પાસે પહોંચે, મારી પ્રાપ્તિ કરે છે, તેવો યોગ હું આપું છું, પછી મારી જ પાસે જાય, સંસારમાં આશક્ત થાય. આ પ્રભુની બીજી કૃપા છે. સૌથી પ્રથમ કૃપા છે માનવ શરીર, બીજી કૃપા છે બુદ્ધિ યોગ, જે દ્વારા માનવ પરમાત્માની પાસે પહોંચે, અને જે બુદ્ધિ યોગ દ્વારા પરમાત્માનો આ જે સંસાર છે એ સંસારની સેવા કરે. એ સંસારમાં જે જીવો છે, કેવળ મનુષ્યો જ નહીં, મનુષ્યો સિવાયના પણ જેટલા પણ જીવો છે, તે જીવોને કામમાં લાગવાનું વ્રત લે, તે જીવોને ખપ લાગે, એમને ઉપયોગી બને, પોતાનું જીવન જ એવું બનાવે કે કોઈને હાનિકારક થાય જ નહીં, સર્વને માટે તે આશીર્વાદરૂપ બને, ઉપયોગી બને. આ પ્રકારનો બુદ્ધિનો યોગ ભગવાન જ્યારે કોઈના ઉપર કૃપા કરે ત્યારે આપે. બુદ્ધિ તો બાકી અનેક માણસોમાં હોય, બુદ્ધિ વાદવિવાદ માટે પણ વાપરતા હોય, વિતંડાવાદ માટે વાપરતા હોય, બુદ્ધિના પરિણામે મિથ્યાભિમાન પણ પેદા થતું હોય, અનેક પ્રકારે બુદ્ધિના ઉપયોગો થતા હોય. એ બુદ્ધિ કાંઈ જીવનના વિકાસમાં કે જીવનને પવિત્ર બનાવવાના કામમાં જ વપરાતી ન હોય. બુદ્ધિથી કેટલીકવાર માનવ મિથ્યાભિમાની પણ થઈ જતો હોય છે. રામકૃષ્ણ પરમહંસ દેવના જીવનમાં એક એવો પ્રસંગ આવે છે કે ઘણા મોટા પંડિત હતા, અને તે પંડિતે રામકૃષ્ણ પરમહંસ દેવનું નામ સાંભળેલું કલકત્તામાં, એટલે એમને મળવા માટે ગયા. તો જ્યારે રામકૃષ્ણ દેવને મળવા માટે તે પંડિત ગયા તો રવિવારનો દિવસ હોવાથી કેટલાય ભક્તો રામકૃષ્ણ પરમહંસ દેવની સન્નિધિમાં બેઠા હતા અને રામકૃષ્ણ દેવ ઈશ્વરની વાતો કરતા હતા. એટલે પંડિતને અહંકાર બહુ હતો પોતાના પાંડિત્યનો, એટલે એને રામકૃષ્ણ દેવને વાર્તાલાપ ચાલતો તેની વચમાં જ કહ્યું કે રહો, બેસો બેસો, તમે શું સમજો ભગવાન વિશે? મને કહ્યું, કહું, પરમહંસ તમને જ બધા પરમહંસ કે છે? રામકૃષ્ણ દેવે કહ્યું, આ ભાઈ મને પરમહંસ તો કે છે. તો કે વાહ ભાઈ પરમહંસ, તમે તો સરસ મજાનું ખમીસ પહેર્યું છે, શર્ટ પહેર્યું છે. એટલે રામકૃષ્ણ પરમહંસ દેવ થોડા વિનોદી સ્વભાવના પણ હતા, એટલે એમણે પોતાના હાથની આંગળી કરીને દિવાલના ખૂણામાં પોતાનો કોટ હતો તે બતાવ્યો કે આ પણ છે. એટલે પેલા પંડિતે કહ્યું, કહું, કોટ પણ પહેરો છો? તો કે શિયાળો હોય ને ઠંડી હોય તો કોઈ વાર કોટ પહેરું. તો કે વાહ પરમહંસ, તમે ખરા પરમહંસ. ત્યારે તો વિવેકાનંદને બધા બેઠા હતા છોકરાઓ ત્યાં, બધા ગુસ્સે થઈ ગયા, કામને મારીએ. પણ રામકૃષ્ણ દેવે કહ્યું, શાંતિ, અનેક પ્રકારના માણસો આવશે, तुलसी संसार में भात भात के लू सबसे हिलमिल चालिए नदी नाव समझो मैं गुस्से थवाती कई वर्षे अपने आप काम करो सांज पड़ी एट पंडित नो नियम संध्या करने एट तरत बाजू में गंगा नदी थी त्या पहुंची गया અને સંધ્યા તર્પણ કરવા લાગ્યા. એ કરતા કરતા કોણ જાણે એને એમ થઈ ગયું કે વહેલામ વહેલી તકે રામકૃષ્ણ પરમહંસદેવની પાસે એમના રૂમમાં જવું તો સારું. આકર્ષણ થયું એટલે સંધ્યા મૂકીને રામકૃષ્ણ પરમહંસદેવની પાસે આવ્યા રૂમમાં અને ત્યાં આવીને જુએ છે તો રામકૃષ્ણ પરમહંસદેવે બધા જ કપડાં કાઢી નાખેલા અવધૂત સ્વરૂપ નગ્ન અવસ્થામાં પલંગ ઉપર પદ્માસન વાળીને તટ્ટાર બેઠેલા ધ્યાન કરતા કરતા અને એમની આંખમાંથી પ્રેમાસુની ધારા વહેતી હતી. पंडित ने तो जोई ने आश्चर्य थी गयु शरीर नाण रामकृष्ण देव ने नतु एटला बता एक तान बनी गया था. अर्धो पौना कलाक सुधी पंडित बैठा बैठा जोयाज करे रामकृष्ण देव ने. रामकृष्ण देव ने अर्धा पौना कलाक पछी पोताना शरीर नु भान आयु धीरे थी उभा थया अने बाजू में एक कपड़ो कपड़ू लईने शरीर मीटू. त्यारे पेला पंडिते साष्टांग दंडवत प्रणाम एमने कर्या मने माफ करजो मैं अग्न अवस्था में तमारू अपमान बधानी वच्चे कर्यु तो न कहेवाना वचनो कह्या था हूं तमारी अंतरंग योग्यता ने समझो न तो ए रामकृष्ण देव ने कही नो कई बात ए वक्ते तमने एवं लग्यू तू आ वक्ते तमने आवू लगे बाधो कशु कोई असर ज नहीं. पंडित ना मन नु परिवर्तन थी गयु એને થયું કે મારી બુદ્ધિએ મને દબો દીધો મારી બુદ્ધિએ મને ઉપર ઉપરનું દેખાડ્યું પણ અંદરનું બતાવ્યું નહીં કે આ માનવની અંદર શું છે એના હૃદયમાં શું છે એનો ભાવ કેવો છે એનું જીવન કેવું છે. તો મહાન સંત છે મહાપુરુષ છે ખરેખર પરમહંસ છે અને પછી તે પંડિત રામકૃષ્ણ પરમહંસદેવના ભક્ત થઈ જીવન પર્યંત ભક્ત રહ્યા. અવારનવાર કલકત્તામાંથી રામકૃષ્ણદેવના દર્શન કરવા તો એવી રીતે જેની અંદર પણ બુદ્ધિનો યોગ હોય છે રાઇટ ઇન્ટેલેક્ટ પ્યોર ઇન્ટેલેક્ટ ગુડ ઇન્ટેલેક્ટ સબલાઇમ ઇન્ટેલેક્ટ જેની અંદર હોય બુદ્ધિનો યોગ બુદ્ધિનો સંબંધ પરમાત્માની સાથે જોડાય સત્યની સાથે જોડાય ત્યારે તે સત્ય વસ્તુનું દર્શન કરે છે. પછી એને સંતો પ્રત્યે પ્રેમ થાય ધર્મ પ્રત્યે પ્રેમ થાય સેવા પ્રત્યે પ્રેમ થાય પ્રભુ પ્રત્યે પ્રેમ થાય અને તેનું જીવન બીજાને માટે આશીર્વાદરૂપ બની જાય છે. પરમાત્માને માટે સમર્પણ કરે બોલો સમર્પણ કરે પણ આમાં સર્વેશ્વરીએ સમર્પણ કર્યું છે પરમાત્માને માટે સમર્પણ કેવી વાત છે ગજબની વાત. યુવાનીમાં સમર્પણ કરવું લક્ષ્મી હોય છતાં સમર્પણ કરવું વિદ્યા હોય છતાં સમર્પણ કરવું પદ હોય છતાં સમર્પણ કરવું પ્રતિષ્ઠા હોય છતાં સમર્પણ કરવું પ્રભુની કૃપા સિવાય થતું નથી. આ જે બુદ્ધિ યોગ છે તે જેની તેની અંદર આવતો નથી ઘોર કળીકાળ ચાલે છે. પ્રભુની પૂર્ણ કૃપા હોય તો જ મનુષ્ય શરીર પામ્યા પછી આ બુદ્ધિનું જોડાણ પ્રભુ તરફ થઈ જાય છે. માનવને એમ થાય છે કે બસ પ્રભુને જ મેળવીએ ભક્તિ જ કરીએ તપ જ કરીએ કોઈનું સારું જ કરીએ આ ભાવના થવું પણ બહુ જ કઠિન અઘરું કામ છે અને જેનામાં થાય છે એને આપણે વંદનીય માનીએ છીએ એ ભાવનાને વંદનીય માનીએ છીએ. શરીરને કાંઈ વંદનીય માનતા નથી શરીર તો ખોખું છે બધાને એક સરખું જ પંચમહાભૂતનું છે પણ એની અંદરની જે ભાવના એની અંદરનો જે નિશ્ચય એની અંદરનું જે બુદ્ધિનું બળ એની પાછળની જે તપશ્ચર્યા જે પ્રતિભા એને આપણે વંદનીય માનીએ એટલે આપણે મા સર્વેશ્વરીને સાંભળીએ. એમણે પોતાના જીવનમાં બહુ તૈયારીઓ કરી છે ત્યાગ કર્યા પહેલા ઘણી તૈયારીઓ બાર બાર વર્ષ સુધીની તૈયારીઓ એમણે કરી છે અને એમને એક એવો ગજબનો અનુભવ થાય છે જેવો અનુભવ મહાત્માઓને પણ થતો નથી. હું તો ઘણા મહાત્માઓને મળું છું એમાં સ્ત્રી મહાત્માઓને પણ મળું છું. ભારતના જે અત્યારે સ્ત્રી મહાત્માઓ છે તેમની સાથે પણ મારે બહુ સારો પરિચય છે પ્રેમ પણ મારા પાસે છે અને પુરુષ મહાત્માઓ મંડલેશ્વરો મહંતો તેમની સાથે પણ મારે સારો સંપર્ક છે પણ તેમને પણ અનુભવો નથી થતા તેવા અનુભવો મા સર્વેશ્વરીને થાય છે. એમાંનો એક અનુભવ એમને એવો થાય છે કે અવારનવાર વર્ષોથી ઉઘાડી આંખે પરમ પ્રકાશના દર્શન થાય ઉઘાડી આંખે પરમ પ્રકાશ દેખાય બેઠા હોય, ચાલતા હોય, ગમે ત્યાં હોય, અચાનક પરમ પ્રકાશનો પુંજ એમની આગળ આવીને ઉભો રહે છે. એ પ્રકાશ દેખાયા જ કરે, અને અમુક વખત પછીથી ઉઘાડી આંખે દેખાયા પછી આપોઆપ એ પ્રકાશ વાતાવરણમાં પાછો વિલીન બની જાય, ડિસએપિયર થઈ હાલે ચાલે એ પ્રકાશ એમની સામે આવીને ઉભો રહે. અચાનક એમના શરીરની આજુબાજુ ફરી વળે, એ પ્રકાશ એમને યાદ દેવડાવે છે. આપણા શાસ્ત્રોમાં પ્રકાશ પરમાત્માનું રૂપ કહ્યું છે, જ્યોતિ પરમાત્માનું રૂપ. બાઇબલમાં કહે છે પહેલા લાઇટ હતી, એમાંથી યુનિવર્સ થયું. પ્રકાશ એ પ્રભુનું સ્વરૂપ, પ્રતીક. તે પ્રભુ એમને યાદ દેવડાવે છે, હું સાથે છું તમારી. જે શક્તિની એ ઉપાસના કરે છે તેમને વિશ્વાસ આપે છે, હું સાથે છું, તમારી રક્ષા કરું છું. ઉઘાડી આંખે આ દર્શન એમને વર્ષોથી થયા. અહીંયા પણ એટલે વાત થઈ ગઈ, અલોહા મોટા ઇંગ્લેન્ડમાં પણ, કેનેડામાં પણ, જ્યાં જ્યાં એ જાય છે ત્યાં ત્યાં અવારનવાર એમને આવું દર્શન થાય છે. એટલે આપણે મા સર્વેશ્વરીને સાંભળીએ.
મને દર્શન દેજે વાલા રે શ્યામલ ગિરધારી,
મને દર્શન દેજે વાલા રે શ્યામલ ગિરધારી.
આ દૂર દૂર એકાંતે લાવ્યો છે સાને કાજે,
લાવ્યો છે
હરખે ને ના भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
हरि ओम तत्सत् हरि ओम तत्सत्
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 महामंत्रये हरि हरि ओम तत्सत्
महामंत्रये
हरि ओम तत्सत् हरि ओम तत्सत्
हरि ओम तत्सत् हरि ओम तत्सत्
जपाकर रटाकर निरंतर
रटाकर निरंतर रटाकर
हरि ओम तत्सत्
हरि ओम तत्सत् हरि ओम तत्सत्
हरि ओम तत्सत्
हरि ओम तत्सत
हरि ओम तत्सत 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 हरि ओम तत्सत
ॐ द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्ति रोषधयः शान्ति वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॐ शान्तिः ॐ शान्तिः।